તારીખ 30/1/1994 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 73. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગનો અવાજ આવે છે.
જીવો ને બીજા પ્રકારના પુણ્ય હોય છે, આજ્ઞાને શિરોધાર્ય કરવી માતાને સેવા જોઈ એક વ્યક્તિ શાસ્ત્રોજીને માથે ઉપાડીને બિરાજમાન બિરાજમાન થાય પછી બધા રીતે બેસે, વંદન કરીને બેસે, નમસ્કાર કરીને વંદન કરીને બેસે. અને જયારે શાસ્ત્રજી નો સ્વાધ્યાય પૂરો થાય ત્યારે શાસ્ત્રજી ની સ્તુતિ કરે, સ્તુતિ પૂરી થાય પછી જાય. એમને પછી ઓફિસ નો ટાઈમ થઈ ગયો, એનો ભાગો અડધો થી ભાગો નહીં, કઈ નહીં બને, એટલો વિનય સાચું હોય ત્યારે એ વિદ્યા કરે. નહી તો શાસ્ત્ર નો ઉદ્દેશ લાગુ પડે. પોતાના આત્મ કલ્યાણના વિવિધ ગુરુદેવો સ્વાધ્યાયને ગ્રહણ કર્યું.
એ પણ જાય કે પરમાત્મા જાય,
ઇન્દ્રિય વિષયોથી ઉપેક્ષા ન કરી હોય, કે ઇન્દ્રિય વિષયોની અપેક્ષા વૃત્તિ આસક્તિ વૃત્તિ તીવ્ર રહેતી હોય, તીવ્ર રસ હોય, એને ઉપદેશ ન કરે. એવું નથી કે આપણે નવાશ મળે ત્યારે શાસ્ત્ર વાંચો પછી જેમ ફાવે એમ જીવન જીવો. જમવાના ટાઈમે રસ લઈ લો જમવામાં, અને ટીવી જોવાના ટાઈમે ટીવી નો રસ લઈ લો. પાંચેન્દ્રિયના વિષયનો ઉદય આવે ત્યારે રસ પૂરો લઈ લો, અને સવારમાં એક કલાક ખમી ગયે
કેટલા પાસે
શાસ્ત્રોમાં જે જ્ઞાન નું નિરૂપણ કર્યું છે એ જ્ઞાન કદી ચડે નહીં. આ સત્સંગ કેમ નિષ્ફળ જાય છે, સ્વાધ્યાય કેમ નિષ્ફળ જાય છે, એના કારણ અવશ્ય સત્સંગ નું ફળ આવે આવે ને આવે છે. તે બહુ જબરજસ્ત સાધન છે એ મુમુક્ષુની ભૂમિકાનું, કે એને જરૂર આશીર્વાદ થાય.
આત્મા શબ્દ ને ક્યાંથી ગયા બધા? આત્મા શબ્દ એ કેવા તો ગુરુ દેવથી
બાકી તો બધું સમજ જાય, બહુ અંધારું હતું. ઘણું સમજાવે કે સંસ્કાર અહીંથી જશે અને એ સંસ્કાર ઉભી નીકળશે અને મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ. તો સત્સંગ ભગવાન થાય નહીં અથવા અસ્તિત્વ રહીએ છીએ. સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ હોય તો ફળવાન થાય નહીં. એક નિષ્ઠા એટલે શ્રદ્ધા. સત્સંગ આત્મકલ્યાણ નું પરમ સાધન છે, એવી શ્રદ્ધામાં જરા પણ કચાશ ન હોય, એવા નિર્ધારમાં નિશ્ચયમાં જરા પણ કચાશ ન હોય. અને બહુમાન જે સત્સંગ ને રૂપાશે, બહુ ભક્તિથી રૂપાશે, બહુમાન થી ઉપાસ થઈ ગયા. અને અનુભવ મુક્તિ એક વિશેષ કાર્ય કરે છે કે કોઈ પણ જીવનું શું જીવન દેવ ગુરુ શાસ્ત્ર અને તીવ્ર ભક્તિના પરિણામ થાય અત્યંત ભક્તિના પરિણામ થાય અપૂર્વ ભક્તિના પરિણામ થાય તો એના વિષય પોતાના પરિણામ મોડા પડ્યા વિના રે નહીં દાખલા ગ્રુપમાં જવું જ ન પડે પૈસા પાછળ લાગ્યા છે અને કરોડો ભેગા થયા ભગવાન નથી જે લોકોની પૈસા પાછળ દોડ છે એ લોકોને પૈસા મળી ગયા પછી એ પૈસા નો ઉપયોગ કરવાની ફુરસદ નથી કેમ કે એની બાજુની ભક્તિ વધી ગઈ છે તેને પાંચેન્દ્રિય પંચેન્દ્રિયના વિષય પ્રાપ્ત હોવા છતાં એને ભગવાને ફુરસદ નથી તો આ તો પવિત્ર દેવગુરુ શાસ્ત્ર તો પવિત્ર નિમિત્તો છે દેવગુરુ શાસ્ત્ર સંસ્કૃત તો પવિત્ર નિમિત્તો છે એના પ્રત્યે અપૂર્વ અપૂર્વ ભક્તિ આવે અત્યંત ભક્તિ આવે તો વિશ્વ કક્ષાના પરિણામ તો સર્જન ન કરી શકે ચોખ્ખું કારણ છે તો આપો આપ થઈ જાય એમ છે એના માટે તો કઈ ઘણો પ્રયત્ન ન કરવો પડે એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આવી ન હોય અથવા ઉદ્ભવ થઈ ન હોય
આ કોઈ નાની પુરુષ છે સંતોષ છે
અને એ સત્સંગ કરવા યોગ્ય છે મારા આત્મકલ્યાણ માટે, એવી જો એને ખાતરી અંદરમાં પોતાના હાથમાંથી થઈ હોય, સાક્ષી ભાવે મને ખાતરી છે, એવી જો પોતાના અંદરમાંથી ખાતરી થઈ હોય તો તેવા જીવે તેવા મનુષ્ય જીવે અવશ્ય કરીને સાંસારિક પ્રવૃત્તિને સંતોષી લેવી થઈ શકે. વ્યાપાર ધંધો વ્યવસાય માંથી થોડી નિવૃત્તિ થોડી નિવૃત્તિ લેવી, ભાઈ શું કરીએ, અમારે કામ બહુ ભરવાની પુસ્તક નથી, એવી રીતે જ્ઞાની પુરુષ ના યુગમાં લાભ લેવો આજ્ઞા છે
સત્પુરુષ કહેવાય છે.
મજૂર મજૂરી કરે છે ને, કડિયા દાડિયા શારીરિક પરિશ્રમ થી પેટ ભરે છે, એ લોકો પણ પૂનમ ઉપવાસ તહેવાર ના દિવસે ધાર્મિક તહેવાર ના દિવસે વધારે કલાક માં વાણિયા ભરા રાત્રે ઉદા કર્યો કરીને ધંધો કરે પેલા વહેલા વહેલા મજૂર લોકો તૈયાર નથી કે તો ગુરુદેવ કહેતા મોટા મજૂર છે, શું કહેતા હતા ગુરુદેવ ને મોટા મજૂર કહેતા હતા, આજ્ઞા છે તમારો દેવની આ સ્પષ્ટ આજ્ઞા છે પ્રગતિ સંતોષી લાભ લેવો. અને એમ કરવા જતા થોડો પોતાના પાંચ ઇન્દ્રિયના વિષયમાં કઈક કોઈ ખાતર ઊંધી થાય તો એ પરમ પ્રેમ જે સ્વીકારી લેવી, સહર્ષપણે સ્વીકારી લેવી, છેદ કરવો નહીં, એનો છેદ કરવો નહીં. શાશ્વત જેટલી વાર મનુષ્ય ભાવ મળે છે એટલી વાર સત્સંગ નથી મળ્યો. આપણે સત્સંગ કરવા કોને આ વાત કાર્ય કરો છો? દુનિયાની વસ્તુ 500 મીટર નું ગૌરવ જે છે એમાં કોને આ કેટલા ને આ વાત સાંભળવા મળી છે? પોતાની પ્રવૃત્તિ ને સંતોષવી, એ ઉપરાંત પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા અને જોઈને પરીક્ષણ કરવા. બીજી વાત કરીએ, હવે આ પોતાના અંદરના વ્યક્તિગત જીવનની વાત કરી. જે જીવને પૂર્વકર્મના ઉદયે જે જે પ્રસંગો જે જે કાર્યો કરવા પડતા હોય તે દરેક કાર્યમાં અને પ્રસંગમાં પ્રત્યેક ક્ષણે 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 એટલે પ્રત્યેક ક્ષણે તીક્ષ્ણ ઉપયોગ રાખીને એટલે દરકાર કરીને અત્યંત દરકાર કરીને એ દોષને જોવા વિચારવા એવું છે કે જો ખ્યાલમાં આવે એને એ દોષ નો વિચાર કરવાનો, અને જે દોષ ચાલતા હોય ચાલુ હોય એમાં જાગૃતિ આવીને એ દોષ ને જોવામાં ઉપયોગ લાગે એને દોષ ને જોવાનું અવલોકન કર્યા એમ
કહેવાય.
જે પોતાના પરિણામ ના દોષ થયા હોય તે થઈ ગયા પછી પાછળથી ખ્યાલમાં આવે જ્ઞાનમાં આવે સમજણમાં આવે એને એનો વિચાર કરવાનો. અને ચાલતા દોષ ને જાગૃત આત્મજાગૃતિ થી પકડી લે એને દોષ ને જોયા એમ કહેવાય. તો કે ક્ષણે ક્ષણે જોવા, કેટલી આત્મજાગૃતિ હોય તો જોવા, આને વિચાર કરવા જોઈએ. કેમ કે થઈ ગયેલા દોષ નો વિચાર ગમે તેટલો કરે તો પણ તે થયા ન થયા એવું બને નહીં. થઈ ગયું કે થઈ ગયું કે ન થયું કેવી રીતે બને? કેમ કે એ દોસ્તો જતું જ થઈ ગયો અને એમાં શું ફેરફાર તમે કરી શકતા? પણ જો ખરેખર દોષને પરીક્ષણ કરવા હોય તો અત્યંત આત્મજાગૃતિ પૂર્વક ચાલતા દોષ નું જો અવલોકન કરવામાં આવે તો તત્ક્ષણ તે દોષ નો રસ તૂટી જાય છે અથવા છૂટી જાય છે અને એ દોષ અવશ્ય પરીક્ષણ કરવાને કામે. દોષને મટાડવાનો આ રામબાણ ઉપાય છે. જેમ રામચંદ્રજીનું બાણ ખાલી જાતું નતું એમ દોષ મટાડવાનો આ પ્રયોગ કદી નિષ્ફળ જાતો નથી. એટલે જે આત્મા એ નિર્મળ થવું હોય નિર્દોષ થવું હોય એને આ પ્રયોગ કરવા યોગ્ય છે. આદિ વાતમાં ગંભીરતા પછી પાછો એમ થાય પ્રસ્તાપ થાય કે આપણે તો ક્રોધ ન કરવો ન કરવો આપણને કર્મ બંધાય તમે કોઈ થઈ જાય છે આપણને તો કર્મ બંધાય પણ પછી એ નહીં થઈ આનું કામ શું કે જીવ દોષ થયા પછી દોષ નો વિચાર કરે છે પણ દોષ થાય ત્યારે એની આત્મજાગૃતિ રહેતી નથી હોતી નથી એટલે એ દોષ ટાળવાનું મેં સાધન કરવાય હતો એટલે અનુભવી જ્ઞાને પુરુષો દોષ ને ટાળવાનો આ રામમાન ઉપાય દર્શાવેલો પ્રસંગે ચાલુ પ્રસંગે એમ ટ્રાય કરી દો જો તમે પ્રયોગ કરશો ચાલતા દોષ વખતે અવલોકન કરવાનો તો એનો લાભ ચમત્કારી રીતે ખાતરી કરી દીધું કેવા આવવાની જરૂર નથી ચોરી કરતા પકડ્યો કે ખીધું કાપતા પકડ્યો એટલે ભાગવા જ માનશે એ દ્રષ્ટાંતે તમે ચાલતા દોષ ને જો પકડો તો એ ભાગવા જ મળે છે
બરાબર
અને તે સત્સંગ પ્રતિકૂળતાની સલામી લેવી એ તો સાધારણ વાત છે, પણ પ્રાણ નું જોખમ કરીને પણ સક્ષમ નહીં. કેટલું મૂલ્યાંકન થયું પણ કઈ એ બીજી વાત છે, પણ જે કરે એ કરી જાય એમ કે ખબર પૈસા પૈસા ને પૈસા ની બધાને ધૂમ થઈ ગયો એવું લાગે. કોઈ આત્મા ની વાત કરે એવો
વિરોધ કરનારા ને શું હાલત થાય?
હવે શું કરું? પ્રેક્ટિકલ સાઈડ છે સમસ્યાની, તો એ વાત સમજાય છે, બુદ્ધિ બુદ્ધિ થાય છે, ના પાડવાની જગ્યા નથી, બંનેની જગ્યા નથી, અપાધ્ય વાત છે, પણ છતાંય તે પરિસ્થિતિમાં જે નથી પડતો એ તમને હકીકત છે, અને એવી પરિસ્થિતિ હકીકત રૂપે હોય ત્યારે કરવું શું આ એક સમસ્યા આપણે જોઈએ. હવે શું કરવું? કરવા જેવું લાગે છે, જીવનમાં ફેરફાર કરી શકતા નથી, પ્રગતિમાં ફેરફાર કરી શકતા નથી, વખત કાઢી શકતા નથી, દેવજાગરી ના કોઈ બંધ રહી થોડું પંચર પડે એ પણ ચલાવવા માંગતા, એટલે ચાલતી પ્રવૃત્તિમાં થોડું પંચર પડી જાય અને વળું મોડું થાય, કામ થોડું બગડી જાય, તો એ આ જીવને પોસાતું. કેમ કે પ્રાયોરિટી બદલી નથી, તો એ સત્સંગમાં પણ એવો ફેરફાર થવા માટેની વિચારણા કરવાનો પ્રસંગ હોય તો વ્યક્તિગત રીતે પોતાની જે કોઈ ગુણ હોય એનો વિચારોની આપને કરીને એનો રસ્તો નીકળી શકે છે. બારમાં પણ શું થાય છે, ક્યારેક કોઈ પણ સમસ્યા ઉભી થઈ ગુણવત થતી હોય તો શું કરીએ છીએ? પૂછવા યોગ્ય એવા બે ચાર ઠેકાણા આવીને સલાહ લઈ, જરાક કામ થઈ ગયું છે, તમે તો ઊંડાણા છે તો તમારે જોવા લેવા. તો અહીંયા આ મૂંઝવણ માટે એને પૂછવા યોગ્ય કે ઠેકાણામાં એની સાથે વિચારોને આપણે કહીને સલાહ લેવી જોઈએ કે ન લેવી જોઈએ, તો એનો રસ્તો નીકળે નીકળે ને અથવા આત્મકાર્યની સક્ષમ કામ છે, આત્મકાર્યની ખરેખર જે મુખ્યતા નથી આવતી એની પાછળ કાંઈ ને કાંઈ એનું સમજણ વગેરે ખરેખર આત્મકાર્યને હસેલો મારતો જાય છે, ખરેખર આત્મકાર્યનો આદર કરવાનો બદલે અનાદર કરતો જાય છે. તો હું પણ કહેવા દેવી જો ખરેખર મૂંઝવણ થતી હોય તો રસ્તો ગોચા ઉપર રહીએ નહીં, પણ મૂંઝવણ થતી નથી એટલે રસ્તો ગોખતો નથી, રસ્તો ગોખતો નથી એટલે રસ્તો ખેર થતા મળતો નથી. રસ્તો નથી એ જ નથી, રસ્તો છે પણ મળતો નથી એનું કારણ કે ગોખતો નથી, ગોખતો નથી કેમ કે એને એની મૂંઝવણ થતી નથી. ઘણા અનુભવ પછી જ્ઞાન દેશામાં આવ્યા છે, એટલે અનુભવનો અનુભવ બોલે છે. આ તો આ કઈ વાત નથી, વાર્તા નથી, પણ અનુભવીઓનો અનુભવ બોલે છે. એ સત્સંગે છે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ સત્સંગથી અધિક કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ કે પ્રેમ અથવા રાગ થવા દેવો યોગ્ય. સત્સંગથી વધારે મુખ્યતા કોઈને આપતી નહીં, સીધી આજ્ઞા છે
જ્ઞાની પરમાત્મા ની,
પરમાત્મા ની મહાપુરુષ ની આજ્ઞા છે. અને એ આજ્ઞા એમના માટે નથી કઈ, એ તો મુક્ષુના કલ્યાણ ને અર્થે વાત છે. એમને કઈ લેવા દેવા, એ તો નિષ્ફળ પરમાત્મા હંમેશા નિષ્ફળ હોય છે, એમને કોઈ સ્પ્રો આવતી
કરુણાથી કે
નિષ્કારણ કરવા તેમ પ્રમાદરે વસુધારવાદી પુરુષે તે સત્સંગ પ્રાપ્ત છે, પુરુષાર્થ ધર્મનું બંધ રહે છે. શું થાય છે કે સત્સંગ હોવા છતાં પણ ખાવાની રૂંગવાની અને બીજા લોકલજ્જા અને વ્યવહાર સાચવવાની રસ ને ગારો ગારો નહીં આવી જાય છે. રસ ની અંદર શું હોય છે પણ થોડું એવું કે આ જરાક સાંજે ખાઈ લીધું હતું, પાર્ટીમાં ગયા હતા એટલે થોડું વધારે ખવાઈ ગયું, પછી થોડી ઉઠાવવામાં તકલીફ થઈ, રાતે થોડું વોમિટ થઈ ગયું, તો માથું ફેર્યું, ગેસ થઈ ગયો, સવારે પછી જલ્દી ઉઠાણું નહીં, એમાં રાતમાં પાછા બેઠા ટેલિફોન આવી જતા હોય, વડે સુધી હું ગાવે નહીં, સવારે ઉઠાતો નથી, પછી અમારે આવી જતા હોઈ શકાતો. અને ગારોની અંદર આ બધું લોક લજ્જા આવતી કારણ આમ કે નામ કે મારું આત્મકલ્યાણ પહેલા છે, પાછી પીછી પાછી બીજી બધી વાત છે. એ દિવસે સત્સંગ પ્રાપ્ત કરી પણ પુરુષાર્થ ધર્મ ધૂંધ રહે છે, નબળાઈ રહે છે, એટલે સત્સંગ ભગવાન થતો નથી. આ કારણથી સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ એને સત્સંગ ભગવાન થતો નથી, એમ જાણીને પુરુષાર્થ વીર્ય ગોપગુણ ઘટે, જરાય નબળા કરવું નહીં, જરાય પુરુષાર્થ ને ગોપવું નહીં, જરા પણ નબળી વાત કરવી નહીં, આત્મકલ્યાણ માટે પૂરેપૂરી તળવા સમજાવીને રાખવું, એના માટે જરાય નબળી કાયરતામાં આવવું નહીં, પુરુષાર્થ નહીં ગોપવું ઘટે નહીં. સત્સંગ એટલે સત્પુરુષ નું ઓળખાણ થયેલું, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો અને એટલા સંભવ છે, કેમ કે બધું દરેકના જુદા જુદા એટલે પ્રત્યક્ષ યોગ નિરંતર રહે એવું સર્વને માટે બધું સંભવ નથી. ત્યારે શું કરવું કે જ્યારે સત્સંગથી પ્રાપ્ત થયો છે ને એવો જે ઉપદેશ એ પ્રત્યક્ષ સત્પુરુષ તરીકે જાણીને વિચારો, હૃદયમાં સત્પુરુષ ને પ્રત્યક્ષ કરવા, ક્ષેત્ર થી દૂર હોય તો ભાવ થી સમીપતા કરી લેવી, પ્રત્યક્ષ કરી દેવા અને એમના ઉપદેશ ને વિચારવો, વિચારવો એટલો જ નહીં આરાધવો, ઠીક આરાધવો એટલે ઉપદેશ નું અમલીકરણ કરવું એનું નામ આરાધન છે. આરાધન કોને કહેવું, જે ઉપદેશ સાંભળવા મળે, શ્રવણ કરવા મળે, વાંચવા મળે, એ ઉપદેશનો અમલ કરવા માટે પુરુષાર્થ કરવો, તત્પર કરવો, એને ઉપદેશનું આરાધન કર્યું એમ કહેવામાં આવે છે. એ ઉપદેશને વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક ઉત્પન્ન થાય છે, ગેરંટી આપી છે કૃપાળુ દેવે, ગેરંટી આપી છે કે જો ઉપદેશ ને વિચારીને અમલમાં લાવે નિયમથી એને સમ્યક દર્શન થાય, ઉપદેશ નો અમલ કરીને સમ્યક દર્શન ન થાય બધું તો ભવિષ્ય બની શકે જ નહીં એવું નિમિત્તત્વ મહાપુરુષમાં છે જીવે પોતાના આત્મા ને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય સરવાળો થાય અમે તો આ સંક્ષેપમાં લખ્યું છે, અમારા વિચારો તો આ વિષયમાં ઘણા છે, અહીંયા થોડા લેખા છે, પણ છે કેવા કે જ્ઞાની જે માર્ગે ચાલ્યા એ માર્ગનો આશ્રય કરવાનો ઉપદેશ જેમાં રહ્યો છે એવા આવશ્યક મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે પરિણમન કરી દેવા, ખાલી યાદ કરવાની પણ પરિણમન કરી દેવા યોગ્ય છે કે જેથી પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ હોય છે. અમે તો અમારા આત્મગુણને વધારે આવિર્ભાવ કરવા પડે, તમારા માટે લેખા છે એમ નથી, અમને પણ આ વાત કરતા આત્મ સાક્ષાત્કાર સમાજે ભાવ ઉત્પન્ન થયો તો સાતમા ગુણ એ કહી ગયા છે. બહુ જ કાળજી અને ચોકસાઈ રાખવી હોય ત્યાં જીવનો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે. દાખલા તરીકે હિરણ હોય પાછળ તો એમાં જવાબ જેવા ફેરફાર દરકાર રાખીને પોતાના દોષ ને ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય જોવા જોઈએ એમ કેવું છે. એમાં સામાન્ય શબ્દો ના અર્થ જોવા જોઈએ તો એક એક શબ્દ ઉપર વજન આવેલી છે. એટલી જરૂરિયાત નથી લાગતી, પાણીની તરસ લાગે તો પાણી પીવાનો વિચાર આવીને બંધ રાખી દે છે કે પાણી પીવા માટે અમલ કરે છે. એમ રાખે છે પાણી ઢોળાઈ જાય છે, પાણી ઢોળાવા દેતો નથી, ઘી તો છે ને ઢોળાવા દે, ઘીનો આસર નાસણ લીકેજ થઈ ગયું હોય નહીં લાભ નુકસાન ખરેખર સમજાવવું નથી, ખરેખર સમજાવવું છે. અને ખરેખર પછી સમજાવ્યું એ વચ્ચેનો ફેર કેવી રીતે તારવો, કે એક પણ ભૌતિક સ્તર ઉપર સમજી જાય છે, બુદ્ધિ એને હા પાડે છે, વાત બરાબર છે, પણ એનું એને મૂલ્યાંકન થયું નથી એટલે ખરેખર પછી સમજાવવું, અમલ નથી કરતો. ખરેખર સમજાવવું છે એ તરત જ અમલ કરવા માંડે, એને એક સેકન્ડ મોટો કરવાનો અભિપ્રાય હોય નહીં. એટલે સમજાવવું છે એમ નથી, સમજાવવું છે એમ આપણે કહ્યું, પણ ખરેખર નથી સમજાવ્યું. આટલો ફેર છે સમજાવવામાં અને ખરેખર સમજાવવામાં ફેર છે. ખરેખર સમજાય એને અમલીકરણ થયા વગર લઈએ નહીં, અમલ કરે કરે નહીં કરે. અને ખાલી સમજાવવું હોય એને હોતા એને ચલતા હોય, જરાક આપણે વિચાર કરીને કરશું, વિચાર કરવો પડે, વાણિયા રહીએ ને વિચાર કરીને કામ કરીએ, પાછા કઈક આપણા પરિણામ બગડી ન જાય. કિંમત સમજાય છે ત્યાં તો કઈ કાચો કાપો નથી, બરાબર કઈ કસર ન રહેવા જોઈએ કામમાં.
એકદમ કરવું જોઈએ કે તમે
દાખલા તરીકે પ્રશ્નની અંદર શું પૂછવા માંગે છે જરા સ્પષ્ટ કરીએ.
અમલીકરણ
અને અક્રમમાં શું પૂછવું,
અમલીકરણ તરત કરવું જોઈએ કે
અક્રમમાં શું પૂછવાનો અભિપ્રાય છે, જરા પ્રશ્ન વધારે ચોખ્ખો કરીએ આપણે.
અમલ કરવાનું છે એક જાટકે એનો અમલ કરી દેવો કે ગમે કરીને એનો અમલ કરવો,
શક્તિ હોય તો એક જાટકે કરવો, શક્તિ ન હોય તો શરૂઆત તો કરી જ દેવી, શરૂઆત તો કરી જ દેવી, શરૂઆતમાં મોડું ન કરવું, પછી એનું જે અમલ કરવામાં થોડું જોશ ઓછું હોય અને કામ ઓછું થાય એ બીજી વાત છે. શરૂ તો તરત જ કરવું, શરૂ કરવાનું મોડું ન કરવું, પણ એમાં ઝાટકામાં જોર હોય છે, આમાં થોડુંક જોર ઓછું હોય તો પણ શરૂ તો કરી દે એમ
રાખેનામાં
ખરેખર સમજાય છે એનું તો લાગે છે, અને એવી લાગે છે કે તું છોડી જતું માર્ગ તો વીર નો માર્ગ છે, ભગવાન મહાવીર સ્વામી મહાવીર નો માર્ગ છે, એટલે ઉલ્લાસ ઉમંગ ઉત્સાહ એની અંદર ઢીલી વાત ન હોય એ ઈચ્છી
કરવાથી
પછી શું છે કે એમાં પોતાની શક્તિનો વિચાર કર્યા વિના જોર કરે તો એને તકલીફ થાય છે, એટલે પોતાની શક્તિનું માપ કાઢે અને શરૂઆત કરવી, શક્તિ અનુસાર શરૂઆત કરવી, પણ શરૂઆત ન કરવી એવી વાત નથી. એની પોતાની શક્તિના માપ પ્રમાણે કામ કરવું કે જેથી કરીને ઉદય આવે કે પરિણામ બગડી જાય એવી પરિસ્થિતિ ન આવે, એટલો વિવેક અવશ્ય કરવો. પણ એના ખાતર પાછું તો ઢીલ શિથિલતા આવે, એવા નિમિત્તે પણ શિથિલતા ન આવે એનું ધ્યાન રાખવાનું. બે બાજુ આશ્રમે અશુચિ કહી છે, આશ્રમોને અશુચિ કહી છે, સમયસારની ભૌતિક આત્મા ઉપર નિમિત્ત ઉપાદાયની અપેક્ષાઓ થોડો પ્રકાશ કરે. આશ્રમ છે એ જીવના મલિન પરિણામ છે, એટલે એને અશુચિ કહે છે. અશુચિ એટલે મલિનતા, જીવના મલિન પરિણામ છે, અને જીવનું અશુદ્ધ ઉપાદાન છે. એનાથી એના નિમિત્તે જીવને જે કરવું બંધ થાય છે એનાથી જીવ સુખી થાય. ઉપાદાનની અપેક્ષા એ ભાવમાં દુઃખી થાય છે અને ભાવમાં એક પ્રકારનો સંયોગ નિમિત્ત રીતે થાય છે. કરવો બંધ પણ નિમિત્ત ગણવામાં આવે છે. નિમિત્ત ઉપાદાનનો એ પ્રકાર છે. એ સિવાય કોઈ પ્રશ્નમાં વિશેષ વાતો હોય તો નિમિત્ત ઉપાદાનની જરૂર. પણ આશ્રમ ભાવ એ પોતાનું અશુદ્ધ ઉપાદાન છે અને એના નિમિત્તે કરવો બંધ થાય છે. એ
ભગવાન ની પૂજા કરવી એવી અસુજી લાવ છે ને, ભગવાન ની પૂજા સેવા કરવી અસુજી
લાવ છે. કોઈ પણ રાગ છે એ તત્વ દ્રષ્ટિએ તો અશુચિત છે. કોઈ પણ પ્રકારનો રાગ એ તત્વ દ્રષ્ટિએ અશુચિત છે. અશુભ રાગ ની વાત આવે, અશુભ રાગ તો મલિન છે કેમ કે એમાં તો ઘણી મલિનતા છે. પણ જ્યાં જ્યાં શુભ રાગ ની વાત આવે ત્યાં પોતાની શુદ્ધતાને ના પ્રયાસ પૂર્વક, શુદ્ધતાને ઉપાસવાના પુરુષાર્થ પૂર્વક એનો નિષેધ કરવો. પોતાને શુદ્ધતાનો પ્રયાસ અને પુરુષાર્થ ન વર્તતો હોય અને જો શુભ ભાવનો નિષેધ કરવામાં આવે તો સ્વચ્છંદ થઈને શુભ ભાવ ન થાય. આ ડેન્જર પોઈન્ટ ધ્યાનમાં રાખીને નિષેધ કરવો. અધ્યક્ષ કરવો કરવામાં વાંધો નથી પણ સમજીને કરવો, નહીં તો જોખમ છે કરવો.
પ્રભુભાઈ નો પ્રશ્ન છે, તત્વરૂપ પ્રભાવના નું દાન થતું હોય અને એમાં કોઈ વિઘ્ન નાખે અને એના પ્રત્યે કસાય ભાવ થાય, અકુલતા થાય, તો એને શું ગણવું અથવા તો એના સ્થિતિમાં શું કરવું જોઈએ?
થઈ જાય તો પણ શાંતિથી લોકો કામ થાય વિવેક કરીને પ્રયાસ એ પ્રકારે કરવો વધારે યોગ્ય છે. શું ઉદ્દેશ કેનો થાય તમે કશાય કોઈ નો ઉપયોગ કરો
બરાબર.
બધા ભગવાન આત્મા છે, વિરોધ કરનારા પણ બધા ભગવાન આત્મા છે. એ તો મુખ્ય રાખવાનું છે. દોષ જીવના પરિણામમાં છે. દોષનો નિષેધ હોય આખા આત્માનો નિષેધ ન કરાય. દોષનો દૂષિત ભાવનો નિષેધ છે ત્યાં. એટલે નિષેધની બહુ મર્યાદા છે. આત્મા ઉપર કસાય ન કરાય કેમ કે તો ભગવાન આત્મા છે. આ બધી વાત ખ્યાલમાં રાખીને કોઈના ઉપર પણ કસાય થાય ત્યારે જરાક આપણી ચાલી છે. અને જ્યારે કોઈ તત્વજ્ઞાનના પ્રચારમાં કોઈ સ્વીકારીને ઉપર કોઈ વિઘ્ન નાખે તો વિરોધ કરે તો એને અનુસંધાન છે. કોઈ બાળક નાદાની જ કરે છે તો આપણે કાંઈ બાળક જેવા થઈ જવાય છે. કોઈ પાગલ માણસ પાગલપણું કરે તો એની સામે કોઈ પાગલપણું કરે છે. સમજાવવાનો ભલે તો પ્રયત્ન કરવાનો ન સમજે તો ઓછી ઉપેક્ષા કરવી, ગૌણ કરીને કસાય કરવો નહીં, ઉપેક્ષા કરીને ગૌણ કરી શકાય. કોઈ ના સમજ માણસો ભૂલ કરે છે કે એનું અનુમોદન તો થાય નહીં, દોષનું અનુમોદન તો ન થાય. દોષનો નિષેધ કર્તવ્ય છે પણ આત્માનો નિષેધ કર્તવ્ય વિશેષ વિચાર, ઊંડો વિચાર, વિશાળ વિચાર રાખશે તો આપણા પરિણામમાં એટલા ખરાબ નહીં થાય. અપેક્ષા પરિણામ, અવગણના પરિણામ, ગૌણ પરિણામ એમ કરી શકાય તો કશાય નહીં. એ પ્રકારે
જ્ઞાની પ્રકાશ નાની પ્રત્યેના તીવ્ર રાગને કારણે સામે વાળા ને હવે કદાચ શું બોલા ચાલી થાય કે આટલા સફાઈ થાય તો સુફળ થાય કે અશુભ થાય. તે માટે કીધું કે સત્સંગની આકૃતા એ શું ભાવ છે એમ જ્ઞાની પ્રત્યેનો અતિશય તીવ્ર ભક્તિ ને કારણે જો આટલા સફાઈ થઈ તો શું ભાવ છે કે અશુભ ભાવ છે
શુભ ભાવ છે શુભ શુભ છે અશુભ નહીં ધર્મ કે ધર્માત્મા કે ધર્મ પ્રસંગ ઉપર કોઈ આફત આવે ત્યારે શાસ્ત્રમાં તો બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે કોઈ મુનિરાજ જંગલમાં આત્મધ્યાન કરતા હોય એ વખતે કોઈ સિંહ વાઘને ખાવા આવે અને સમ્યક દ્રષ્ટિ રાજા અહીંયા ઉભો હોય તો તરવાર લઈને એની હિંસા થઈ જાય તો એની દરકાર ન કરે પણ મુનિરાજને બતાવે જો એમ ન કરે તો હું સમ્યક દર્શન છૂટી જાય અને મુમુક્ષુ જો એ પ્રમાણે પ્રશસ્ત દ્રશમાં ન આવે તો મુમુક્ષુતા છૂટી જાય એ શું ભાવ છે એને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે જેમ પ્રશસ્ત રાગ તે શુભ ભાવ છે તેમ પ્રશસ્ત દ્વેષ પણ બે પ્રકારના છે એક પોતાના દોષોની નિંદા ગ્રહણને ખેદ કરવો તે પણ પ્રશસ્ત દ્વેષ છે અને જ્ઞાની ધર્મની ધર્માયતન ધર્માત્મા અને ધર્મ પ્રસંગને આફત નિવારવા માટે દ્વેષના પરિણામ થઈ જાય છે અને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે એનું સ્થળ શુભ છે અશુભ નથી
જ્ઞાનીઓને અમુક અપેક્ષાથી વાત કરી હોય બે અપેક્ષા અને સમાજ અમુક બે અપેક્ષાથી વાત જીવી ન કરતો હોય અને એની એક અપેક્ષાથી વાત સમજાવી શકે એમ હોય અને એક અપેક્ષાને કાપી નાખી હોય શું કહીએ એક અપેક્ષાને એના વચનોમાંથી કાપી નાખી હોય અને એનું સાચો બનાવ્યું હોય તો એ યોગ્ય કહેવાય કે અયોગ્ય છે
અયોગ્ય કહેવાય
જ્ઞાનીના વચનોમાં ફેરફાર કરવાનો અજ્ઞાનીને કોઈ અધિકાર નથી
બરાબર
મહાઅપરાધ છે અપરાધ નથી પણ એ મહા અપરાધ ગંભીર વિષય છે એમ વાત છે
એક પણ શબ્દ
કેમ કે સમાજ જીવશે કે નહીં જીવશે એમાં તારું ઉડાપણ કામ ન આવે કે નાની ઉડાપણ એમાં કામ આવે છે નાનીને ખબર નથી પડતી અને તને વધારે ખબર પડે છે એમ વાત છે ને કઈ જરૂર એક અક્ષર અમને આમ કેવું યોગ્ય લાગે છે અમારા તરફ સ્પષ્ટીકરણ છે વિશેષણ વિશેષ વિચારી ગયું સ્પષ્ટતા ઓછી હોય છે કોઈ જીવો નહીં સમજે કે અનર્થ કરી દેશે તો કાઉસ ભરે ઉપયોગ કરે એ કરવાનું કોઈ વાંધો નથી એનો આશય એ છે કોઈ કોઈનો ભૂલ ન થઈ જાય કોઈને એટલા માટે એમ કરી શકે કોઈ પણ વચન વ્યવહાર એ ટૂંકો થઈ જાય કરવાનો સંક્ષેપમાં વાત આવી જતી હોય
Thank you.